ભગત સૂતા અને ઓલો જાગ્યો, ગજબની મેલી વિદ્યા જાણતો હતો. એક કિલો એક અડદ મિંતરા અને ભગત ઉપર અડદની મુઠીઓ ભરી ભરી વડ્યો નાખવા. ત્રણે વાગ્યા સુધી મહેનત કરી અને પછી હુઈ ગયો કે આ પૂરો થઈ ગયો. એ હુતો ને ભગત જાગ્યા, જાગી જોઈને ચારે બધું અડદ પડેલા. ભગત મનોમાં વિચાર કરવા લાગ્યા, આ હા હા, મારો માલિક કેટલો કૃપાળુ છે. અહીંયા જયારે આવ્યો ત્યારે ચિંતા થતી હતી, આ શહેર અજાણું છે, કાલ સીધા પાડું કેમ થશે. આ હામે ચાલીને સીધું મોકલ્યો હતો. અડધને ભેગા કરીને કોથળી બાંધીને એક બાજુ મૂકી દીધી. નાય ધોઈને પૂજા પાઠ કરી, મંગાળો કરી, અડધને રાંધ્યા. અને પછી ઠાકોરજીને ધરાવી અને ભગત અડધ જમવા માંડ્યા. અડધાક જમી રહ્યા ને ત્યાં પેલો જાગ્યો. જાગીને ભગતને જીવતા જોયા. મનમાં સંકલ્પ થયો, હજી આ જીવે છે. ઉભા થઈને ભગતની પાસે, અઈ ભગતડા શું કરે છે? તો કે કાંઈ કરતો નથી, કે ભૂખ લાગી છે, તો અડદ કે રાંધ્યા છે, જરાક જમું. ક્યાંથી કાઢ્યા? તો કે પડખે મારા ભગવાનને મોકલ્યા, જ્યારે બધું પીડ્યા હતી વીણીને પછી શાક બને ખાવું છું. બોલે તો ખોપડું ફાટી ગયું કે આ હા હા, મારા અડદનો એક દાણો કોઈને અડે તો ખોપડું ફાડી નાખે, એને બદલે કિલો એક અડદ અને એનો શાક કરીને ખાઈ ગયો તો એને કાંઈ ન થયું. એને નિશ્ચય થઈ ગયો કે સ્વામિનારાયણ જરૂર ભગવાન છે. સ્વામિનારાયણ જો ભગવાન ન હોય તો અડદ કોઈ દાને જીવતો ન મો. નિશ્ચય થયો. આટલું જ નહીં, ભગતના પગમાં પડ્યો. ભગતને કહે છે, સ્વામિનારાયણ ભગવાન છે, મને સ્વામિનારાયણ પાસે લઈ જાઓ. અને ભગત એ મેલી વિદ્યાના જાણનારને લઈને ભગવાન સ્વામિનારાયણની પાસે ગઢપુર આવ્યા. ભગવાન સ્વામિનારાયણને વંદના કરી, ભગવાન શ્રીહરિને જ્યાં વંદના કરી, ભગવાન સ્વામિનારાયણ સમાધિ કરાવી, અક્ષરધામની અંદર અનંત મુક્ત વિટાયા થકા, સ્વરાટ થકા ભગવાન શ્રીહરિ વિરાજમાન જોયા. અને આ દ્રશ્ય જોતાની સાથે જ પેલો પાગલ બન્યો અને જાગ્રત બનીને ભગવાન સ્વામિનારાયણની વિનંતી કરી છે, મહારાજ મને તમારો સાધુ કરો. અને ભગવાન સ્વામિનારાયણને ભાગવતી દીક્ષા આપી અને શૂન્યતીતાનંદ સ્વામી નામ રાખ્યું. શું આ સંપ્રદાયના અજોડ ઇતિહાસ! મારવાની જે તૈયારી કરતો હતો એ ભગવાન સ્વામિનારાયણની ભગવી કંથાને ધારણ કરીને સાધુ બન્યો. માયા ત્યાં પ્રવેશ કરી શકે જ્યાં ભજન ન હોય. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, કોઈની અંદર માયા પ્રવેશ ન કરી શકી, સરસ્વતી દેવી કોઈમાં પ્રવેશ ન કરી શક્યા, પણ જ્યારે એને મંથરાને જોઈ છે, મંથરામાં પ્રવેશ કર્યો. મંથરા અંદર પ્રવેશ કરતા મંથરાની બુદ્ધિ બગડી, ભૂવા પુવા થવા મળી, અંદરો અંદર ક્રોધ પ્રગટવા માંડ્યો. અને મંથરા જ્યાં ચાલી જતી ત્યાં કૌશલ્યની બે ચાર દાસીઓ હાની મળી, બહુ મોજમાં. મંથરાએ સહજ પૂછ્યું, આટલી બધી મોજમાં કેમ? તો કે મોજમાં ન હોય, આવતીકાલે અમારો રામ રાજા બનવાનો છે, અમારી માં કૌશલ્યા રાજમાતા બનવાની છે, અમે એની દાસી છીએ ને, કે જો અમારી માં કૌશલ્ય અમને કેટલી સરસ ભેટો આપી, તું અભાગણી, તે કઈ કઈ ની દાસી બની, તું જો માં કૌશલ્યની દાસી બની હોત ને તો તને પણ ભેટ સામગ્રી પ્રાપ્ત થાત. આમ જાજો બગાડતો ત્યાંથી શરૂ થાય છે. મંથરાએ શબ્દ સાંભળ્યા અને ક્રોધી આપી ગયો. મંથરાના મનમાં એમ થયું, આજે કૌશલ્યની દાસીઓ મારું અપમાન કરી રહી છે. કૌશલ્યની દાસી જયારે કહ્યું છે કે માં કૌશલ્ય આટલી બધી અમને ભેટ સામગ્રી અર્પણ કરી છે અને આવતીકાલે અમારો રામ જયારે રાજા બનશે ત્યારે બીજી પણ અનેક વિધ વસ્તુ અમને અર્પણ કરશે, અને આટલા શબ્દ સાંભળતાની સાથે ક્રોધાયમાન બનેલી મંથરાએ સંકલ્પ કર્યો કે આજ આ કૌશલ્યની દાસીઓ જેટલી આનંદમાં છે એના કરતા કાલ જો લાખ ગણો શોક ન પાથરી દઉં તો મારું નામ મંથરા નહીં. એ દોડતીમાં કઈ કઈના મહેલે પહોંચી, પણ આખી હાંફી ગઈ છે. કઈ કઈ જોઈ છે મંથરાને, અને તરત પ્રશ્ન પૂછ્યો, અરે મંથરા તો આટલી બધી ભયભીત કેમ બની છે અને આટલો બધો તને હાંફ શેનો ચડ્યો છે? મંથરા બોલે છે, બાઈજી તમને ખબર નથી, તમે તો મહેલમાં રહો, તમને શું ખબર પડે, આવતીકાલે રામ રાજા બનવાના છે. અને આવતીકાલે રામ રાજા બનવાના છે આટલા શબ્દ સાંભળતાની સાથે
કઈ કઈને એટલો બધો આનંદ વાઢ્યો છે. કંઠની અંદર ધારણ કરેલો સોનાનો દોરો, સોનાનો હાર તોડી અને મંથરાની સામે ઘા કર્યો છે. લે મંથરા, આજ તે જે સમાચાર આપે એને ઇનામમાં તને હાર આપું. અને મંથરા, સાંભળ, આવતીકાલે મારો રામ રાજા બનશે, મારી જાનકી રાજ રાણી બનશે, અને એક વારી રાજ સિંહાસન ઉપર બેસશે, અને હું કૌશલ્યા અને સુમિત્રા ત્રણેય આરતી ઉતારી લઈએ, અને આરતી ઉતારે એક વાર એના દર્શન કરી લઉં, અને પછી મંથરા સાંભળ, આજ તે જે સમાચાર આપ્યા છે એના બદલામાં તું કહીશ તો મારી બે આંખો કાઢીને તને આપી દઈશ, આમ તોય ઓછી હશે. મંથરા, આજ તે અદભુત સમાચાર આપ્યા છે. મંથરાના મનમાં થયું બાજી હવળી ન પડી, આ તો હવળી પડી, પણ બહુ હોશિયાર છે. મંથરા બોલી છે, ભાઈજી તમે ભોળા બહુ છો ને, એટલે જ આ બધા તમારો ભોળપણાનો લાભ લે છે. કૌશલ્ય મહાચાલાક છે, અને અવધપતિને તો વાત જવા દો, ઉપરથી તમારી સાથે હેત રાખે છે, બાકી હૃદયથી તો દંભી છે, તમારી સાથે કપટ રાખે છે, દગાખોર છે. અને આટલા શબ્દ સાંભળતા કઈ કઈને ક્રોધ ઉપજ્યો. મંથરાને એક ફપાટ મારી દીધી, નમક હરામ, તું મારા અન્ન ટુકડા પર પોસાઈ રહી છો, અને આજ મારા સૌભાગ્યનું વાકું બોલે તું જે શર મને આપી, એક પણ શબ્દ જો આગળ બોલીશ તો તારી જીભ કાઢી લઈશ. અને કઈ કઈને ક્રોધિત બનેલા જોતાની સાથે અને પોતાને થપાટ વાગતાની સાથે મંત્રા એક ઘરના ખૂણામાં જઈને પડી. કઈ કઈને અત્યાર સુધી તો અસર નહોતી થઈ, પણ મંત્રાનો સ્પર્શ કર્યો ને, મંથરાના વિચારનો પ્રવેશ કઈ કઈને થઈ ગયો. માટે ભગવાન સ્વામિનારાયણ કે પાપીનો સ્પર્શ પણ ખતરનાક છે. માં કઈ કઈની બુદ્ધિ વેદાણી, કઈ કઈના મનમાં એમ થયું આજે આટલો સરસ દિવસ છે, રામ જ્યારે રાજગાદી પર બેસવાના છે, અને તે દાડા મંથરા રોતી હોય બરાબર ન કહેવાય. એકદમ કઈ કઈ મંથરાની પાસે ગયા છે અને મસ્તક ઉપર હાથ મૂકીને બોલે, મંથરા તું રડીશ નહીં, સાંભળ, મને પ્રભુ રાઘવની સાથે અતિશય પ્રીતિ છે, અને અવધપતિની સાથે પણ મને અતિશય હેત છે, એના તું બે શબ્દ ઘસાતા બોલી એટલે મારાથી તને વઢાઈ ગયું, થપાટ મરાઈ ગઈ, પણ મને માફ કરી દે, મારી ભૂલ થઈ ગઈ, હવે તું રાજી થાય એમ કરો, બોલ મંથરા શું કરવું છે. મંથરા બોલે છે, ભાઈજી મને ખબર જ હતી કે મારા વચન તમને નહીં ગમે, પણ હું નકતી તે તમને કહેવાય, આ તો મને પેટમાં બળતું એટલે તમને કીધું, કારણ કે તમારા અન્નના ટુકડા મેં ખાધા છે. ગામમાં લોકો જે વાતો કરતા તે મારાથી સાંભળી ન ગઈ, એટલે મારાથી કીધા વિના ન રહેવાનું, પણ બાઈજી હું એક શબ્દ નહીં બોલો, વચ્ચે ટપકું મૂકી દઉં, ગામમાં લોકો જે વાતો કરતા તે મારાથી સાંભળી ન ગઈ. કઈ કઈને ઉત્કંઠા જાગી, ગામમાં લોકો શું વાતો કરતા છે, પ્રશ્ન કર્યો. મંથરા, ગામમાં લોકો શું વાતો કરતા હતા? મંત્રાએ કીધું છે, બાઈજી હવે હું નહીં કહું તમને, હું કહું તો તમારે મારી જીભ ખેંચી નાખવી પડે, શું કામ કહું, આ તો મને નહોતું સાંભળી શકાતું, મને અતિશય દુઃખ થતું એટલે કહેવા આવ્યું, પણ હવે નહીં કહેવાય. કઈ કઈ એકદમ પાસે ગયા છે, બે હાથ જોડ્યા, નહીં મંથરા તો સત્ય કે હકીકત શું છે. અંતરે ખોટા આંખોમાં આંસુ પાડતી મંથરાએ બોલે છે, ભાઈજી ગામમાં લોકો એવી વાતો કરે છે, આવતીકાલે રામ રાજા બનશે, તો કઈ કઈ કહે છે કે તો બહુ આનંદની વાત છે, પણ બાઈજી સાંભળો તો ખરા, લોકો એ વાતો કરે છે આવતીકાલે રામ રાજા બનશે, કૌશલ્યા રાજમાતા બનશે, અત્યાર સુધી અવધપતિ તમારી સાથે જ હેત રાખતા હતા, કૌશલ્યા નહોતું ગમતું, હવે એ બદલો વાળશે, લોકો એમ કહે છે, કૌશલ્યા કઈ કઈને દાસી બનાવશે અને રામ ભરતને ગુલામ બનાવશે. બાઈજી મારાથી કેમ સાંભળ્યું છે? અને સાંભળો, રામ રાજા બને યા તો ભરત રાજા બને એમાં મને શું લેવા દેવા, પણ તમારું પેટમાં મને બળ્યું માટે મારાથી બોલ્યા વિના ન રહેવાનું. કેટલી ઉપકારી છે જો. કઈ કઈ બોલ્યા છે મંથરા? ગામમાં લોકો ભલે વાતો કરે, પણ હરગી જ કઈ કઈ ની દાસી નહીં બનવું, મારા ભરતને રામનો ગુલામ નહીં બનાવવા દઉં, અને કદાચ કૌશલ્યા પ્રયાસ કરશે તમે બંને મારા પિયર કેરાત દેશની અંદર જતા રહેશે. મંથરા બોલે છે, ભાઈજી બાપની ઘેરે તો બે દાડા હારા લાગી, પછી તો ત્યાંય કડવા ધોળીએ. અને આટલા શબ્દ સાંભળતાની સાથે જ કઈ કઈની બુદ્ધિ સંપૂર્ણ ભેદાઈ ગઈ છે, આંખોમાંથી આસોડાની ધારાઓ શરૂ થઈ છે. મંત્રને આગળ હાથ જોડીને કીધું, મંત્રા આમાંથી બચવાનો કોઈ ઉપાય? હા ભાઈજી, બચવાનો ઉપાય તો છે, પણ તમને આ પડે કેમ? મને વિશ્વાસ કેમ બેહે? કઈ કઈ બોલ્યા છે? મંત્રા સાંભળ, તું જેમ કહીશ એમ જ હું કરીશ. પરવું કુપ તવ વચન પર સકવ પુત પતિ ત્યાગી. તું જો કહેતો તું કુવામ પડું, તું કહેતો પુત્રનો ત્યાગ કરું, તું કહેતો પતિનો ત્યાગ કરું, પરંતુ આ દુઃખમાંથી બહાર નીકળાય એવો ઉપાય બતાય. અને મંત્રાને જ્યારે લાગ્યું છે કે હવે આ વાઘણ બરાબર પિંજરામાં આવી છે, પછી મંત્રા ઉભી થઈ અને કહે છે કે ભાઈ સાંભળો, તમે મને ઘણીક વાર એવું કહેતા હતા, બે વર મારે લેણા છે અવધપતિની પાસે, તો હું તમને આજે એમ કહું કે બે વર તમે ફરી વાર આજ કૈકેયીની પાસેથી માગી લો. અવધપતિની પાસે આજ બે લેણા વર તમે માગી લો. ભક્તજનો પછી વાત. સ્વામી નારાયણ 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 એમના દર્શન માત્ર થી આપણી આંખોના પાપ બળીને ભસ્મ થશે, જેના શરીર ની અંદર ભગવાન સ્વામિનારાયણ નું ખુદ નું લોહી વહી રહ્યું છે, એવા પરમ પૂજ્ય આચાર્ય મહારાજના થોડીક ક્ષણ ની અંદર આપણે દર્શન થશે. ભોગારી પરિવાર આજે બડો ભાગી બન્યો છે. પૂર્વ પ્રજાપતિ સમાજ પણ આજ ધન્ય ભાગી બન્યો છે, જેણે આવું સુંદર ભવ્ય આયોજન કરી પૂજ્યપાદ આચાર્ય મારને બોલાવ્યા છે. અમે ઘણી વાર કહીએ છીએ કે અમને પ્રજાપતિ સમાજની બે વાત બહુ ગમે છે. અમે એક વાત એ છે, એને ભગવાન સ્વામિનારાયણનો સર્વોપરી નિશ્ચય છે, ભગવાન સ્વામિનારાયણની શુદ્ધ ઉપાસના એને અમને બહુ ગમે છે. અને બીજું ગમે છે, પ્રજાપતિ સમાજ કાયમ માટે પૂજ્યપાદ આચાર્ય મહારાજનો મહિમા સમજતો રહ્યો છે, કદી પણ એના હૃદયમાંથી પૂજ્યપાદ આચાર્યનું સ્થાન હટ્યું નથી. આ બે વાત અમને બહુ ગમે છે. અમે તમને એ પણ અનુરોધ કરીએ છીએ, આ બે વાતને તમે કાયમ રાખજો જો મોક્ષને ઈચ્છતા હો તો, ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા માંગતા હો તો બે વાતને હૃદયથી કદી હટવા નહીં દેશો. સ્વયં શોકો હવે પોતપોતાને સ્થાને થકાણે કથાને આપણે ફરી પ્રારંભ કરીએ છીએ. આગળનું ડોરવું છોડી નાખો, કાથી તો છોડી નાખો, આ બાજુ કથાનો પ્રસંગ આપણે આગળ વધારીએ છીએ. કોઈ પણ ભક્તજનો વચ્ચે ઉભા થઈ કથામાં ડિસ્ટેક ઉભી ન કરે, ખાસ અનુસંધાન રાખે. પૂજ્યપાદ મહારાજ શ્રી પધારશે ત્યારે અહીંયાથી જાહેરાત થઈ જશે, એટલે કોઈ ભક્તો ઉભા થવાનો પણ પ્રયાસ ન કરે, અનુસંધાન રાખે. સંતો અત્યારે પધારી રહ્યા છે, 2 મિનિટ ધૂન આગળ વધે. દુઃખમાંથી બહાર નીકળ્યો એવો કઈક ઉપાય બતાય. મંથરાએ કહ્યું છે, ભાઈજી ચિંતા ન કરો, તમે મને ઘણીક વાર એવું કહો છો કે અવધપતિની પાસે મારે 2 વર લેણા છે. આજ તમે એક કામ કરો, આ સુંદર સુંદર વસ્ત્રો જે પહેર્યા છે એને ઉતારી અને સાદા વસ્ત્રોને ધારણ કરી તમામ આભૂષણો ઉતારી કોપભુવનમાં જતા રહો. અને તમારી પાસે જ્યારે અવધપતિ આવે અને તમને મનાવવાની કોશિશ કરે, તમે જલ્દી હા નહીં પાડશો. એ જ્યારે રામના સોગંદ ખાય અને તમને જ્યારે એમ કહે, હું રામના સોગંદ ખાઈને એમ કહું છું, તું માગે આપું, અને એ વખતે તમે એટલું કહેજો, સુત હી રાજ રામ હી બનવાસ. રામને બદલે મારા પુત્ર ભરતને ગાદી મળે, રામને વનવાસ મળે, બસ આટલું માગશું. આખું કમઠાણ તૈયાર કરી કઈ કઈને કોપભુવનમાં મોકલ્યા છે. આ બાજુ સંધ્યાનો સમય થતા અવધપતિના મનમાં એમ થયું, લાય હું કઈ કઈને સમાચાર આપવા જાઉં. સમાચાર આપવા માટે અવધપતિ કઈ કઈના મહેલ બાજુ આવી રહ્યા છે. મનોમય વિચાર કરી રહ્યા છે, આજે જયારે કઈ કઈને સમાચાર મળશે કે આવતીકાલે મારો રામ રાજા બનવાનો છે, કઈ કઈને કેટલો આનંદ થશે. કઈ કઈ મને ઘણી વાર એમ કહેતી હતી, હવે તમે જલ્દી રામનો રાજ્યાભિષેક કરાવો, ગાદી પર જલ્દી આરૂઢ કરો, આજ એને સમાચાર મળશે, બહુ આનંદ થશે. આવા અનેકવિધ સંકલ્પ કરતા કરતા કઈ કઈના મહેલ ઉપર આવી રહ્યા છે. સંધ્યાનો સમય છે, સંધ્યાના સમય પરમાત્માનું ભજન કરવું જોઈએ, એને બદલે આજ કઈ કઈના સંકલ્પ કરી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણ કે સંધ્યા સમયે મારો આશ્રિત મંદિરમાં જાય અને હરિના નામનું સંકીર્તન કરે. કઈ કઈના મહેલે અવધપતિ આવ્યા છે, પણ કઈ કઈ આજ વધામણા કરવા આવ્યા નથી. મંથરા ઉભી છે, મંથરાને પ્રશ્ન કર્યો, મંથરા કઈ કઈ ક્યાં? મંથરાએ કહ્યું છે, નામદાર હું તો દાસી છું, એ તો રાજ રાણે છે. રાજ રાણી કઈ પોતાના મનના વિચારો અમારી જેવી દાસીને થોડા કે, મને શી ખબર ક્યાં ગયા છે. પણ થોડો થોડો ખ્યાલ છે, કોપ ભુવન બાજુ જતા હતા. કેટલી નટખટ છે કલ્પના કરો, આખું ચોકઠું ફિટ કર્યા પછી એમ કે મને કશી જ ખબર નથી, હું કાંઈ જાણતી નથી. પણ કોપ ભુવનનો નામ સાંભળતાની સાથે અવધપતિને શંકા પડી, આહા મંત્ર આજ એમ કહે છે, કઈ કઈ કોપ ભુવનમાં ગયા છે, કોપ ભુવનમાં શા માટે ગયે છે, શું તકલીફ હશે. કારણ કે રઘુકુલની રીત હતી, રાણી જયારે રીસાતી ત્યારે કોપ ભુવનનો આશરો લેતી. અવધપતિ કોપ ભુવનમાં ગયા છે, અંદર જ્યાં પ્રવેશ કર્યો, ઓરડો આખો અંધકારમય છે, લાંબા થઈને કઈ કઈ સુતેલા છે, માથાના વાળ છૂટા મૂકેલા છે, જૂના વસ્ત્રો ધારણ કર્યા છે, આભૂષણ તો કઈ છે નહીં, આંખોમાંથી આંસડોની ધારાઓ વહી રહી છે. એકદમ અવધપતિ કઈ કઈ ની પાસે જાય અને બે હાથ જોડીને કહેવા લાગે, અરે કઈ કઈ તમે આટલા બધા ઉદાસ કેમ છો, તમને ખબર નથી આવતીકાલે તો રામનો રાજાભિષેક થવાનો છે. શબ્દ સાંભળ્યા પછી કઈ કઈ ના સ્વરૂપમાં કોઈ ફેરફાર નહીં. અવધપતિના મનમાં થયું, આમ કેમ થયું, અરે કઈ કઈ આટલા બધા ઉદાસ કેમ બન્યા છે, કઈ તમારો સંકલ્પ અધૂરો રહી ગયો છે, યા તો તમે કઈ કીધું હોય ને મેં ન કર્યું હોય એવી કોઈ ઘટના ઘટી છે, તમે નારાજ આટલા બધા કેમ થયા છો, કઈ કઈ કોઈ તમને વધ્યું છે, આપનું કોઈ જો નામ લીધું હોય તેને જાનથી મારી નાખું, આપ જલ્દી કહો આટલા બધા ઉદાસ કેમ બન્યા છે, અને મારી પાસે કઈ ઈચ્છા હોય તો માગો, પણ તમે બેઠા થાઓ, તમારું દુઃખ હું જોઈ નથી શકતો. કઈ કઈ બોલ્યા છે, નામદાર તમારે વાતો જ કરવી છે ને, તમે રાજી થાવ રાજી થાવ, જો તો એ માગો, આપવાની ક્યાં ખબર પડે. અરે દેવી તમે બોલો છો, હા પતિદેવ હું બોલું છું, પણ એવું ક્યારે બન્યું તમે માગ્યું અને મેં ન આપ્યું હોય. અરે પતિદેવ પેલા બે વર્ષો પહેલા આપે મને આપ્યા છે, હજુ પૂર્ણ કર્યા છે. અરે પણ દેવી હું તો ભૂલી જ ગયો હતો, માગો આજે આપવા તૈયાર છું. એ તો અત્યારે કહો છો માગો માગો, હું જયારે માગીશ ત્યારે નહીં મળે મને ખાતરી છે. અરે પણ દેવી તમે એવું કામ બોલો છો, તમે માગો આપીશ, હું રઘુકુલમાં જન્મો છું અને રઘુકુલ કી રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય, અને પ્રાણ પાથરી દે વચન ખાતર, અને તમે એમ કહો છો કે ન મળે વરદાન, તમે માગો એ આપીશ, પણ માગો તો ખરા દેવી. હરિનામ સંકીર્તન રટે પૂજપાદ મારા શ્રી જયારે પધારી રહ્યા હોય ત્યારે કઈ કઈ ના વર મંગા એ બરાબર ન કહેવાય, માટે દોમીને હરિનામ સંકીર્તન પ્રેમ સે રટ્યો.
સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ.
સુખદેવજી મહારાજ વર્ણન કરે છે પરીક્ષા, આ જગતનો વ્યવહાર પૂરો સ્વાર્થથી ભરેલો છે, આખો સંસાર સ્વાર્થના પાયા ઉપર ઉભો છે. મટડાહીય પુરુષ સાંસારિક કોઈ પણ પદાર્થમાં પ્રીતિ નહીં કરતા, એક પરમેશ્વરમાં કરે. કેવળ સાંસારિક પદાર્થમાં પ્રીતિ રાખનાર મુમુક્ષુને નહીં ધારેલું પરિણામ આવશે. અવધપતિ કોઈ દિવસ કલ્પના નહોતી કરી કઈ કઈ સતી મટી વાઘણ બનશે.
સર્વ કરતા પ્રિય રાણી કઈ કઈ આજ અવધપતિ નો પ્રાણ લેવા તૈયાર થઈ છે. કઈ કઈ ને જોયા તો કઈ કઈ તમામ સારા સારા વસ્ત્ર આભૂષણ નો ત્યાગ કર્યો છે, તમામ દીપને બુજાવ્યા છે, આંખોમાંથી આંસુને વરસાવતા લાંબા થઈને પડ્યા છે. પણ સુખદેવજી મહારાજ એવું અહીંયા લખ્યું છે કે કઈ કઈ થકી અવધપતિ નો પરાજય થયો નું કોઈ જો કારણ હોય, અવધપતિ ની અંદર કામ નામના શત્રુએ પ્રવેશ કર્યો. અવધપતિ કઈ કઈ ની પાસે ગયા છે અને હે સુંદરી, હે પ્રાણ પ્યારી, આવા શબ્દ અવધપતિ બોલ્યા છે. તમે કલ્પના કરો, જેની ઘેરે ચાર ચાર પુત્ર વધુ હોય અને એ પુરુષ એમ કે હે સુંદરી, હે પ્રાણ પ્યારી, 60 વર્ષના ડોહા કોઈને એમ કે પત્રીને હે સુંદરી, કેવું લાગે? કેટલું અજુકતું લાગે. પણ અવધપતિ એવું બોલ્યા છે.
જાયની કઈ કઈ નુપુ કહે મૃદુ બાની, જાયની કઈ નુપુ કહે મૃદુ બાની, પ્રાણ પ્રિયા કેહી હેતુ તુરી સાની, પ્રાણ પ્રિયા કેહી હેતુ તુરી સાની, પ્રાણ પ્રિયા કેહી હેતુ તુરી સાની, પ્રાણ કહું કે હી રંગ કહી કરું નરેશો, કહું કે હી રંગ કહું કરું નરેશો, કહું કે હી રંગ કહી કરું નરેશો, કહું કે હી રંગ કહી કરું નરેશો, કહું કે હી નો કહીની કસો દેશો, કહું કે
નુપુ કહ મૃદુ બાની, જાયની કટ નુપુ કહ મૃદુ બાની, પ્રાણ પ્રિયા કેહી હેતુ તુરી સાની, પ્રાણ પ્રિયા કેહી હેતુ તુરી સાની.
અવધપતિ જેવો પુરુષ, અયોધ્યાનો સમ્રાટ, જેની ઘેરે બ્રહ્મનું પ્રાગટ્ય થયું છે, જેના માથાના વાળ ધોળા થવા માંડ્યા છે,